યોહાનની લખેલી સુવાર્તા
અધ્યાય 11.
હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોડ્યું હતું અને તેના પગ પોતાના ચોટલે લૂછ્યા હતા. તેનો ભાઈ લાજરસ માંદો હતો, એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે
જેથી મરણ થાય એવો આ મંદવાળ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય.
હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. તે માંદો છે એવી તેને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતો તે જ ઠેકાણે તે બે દાડા રહ્યો. ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે
ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.
શિષ્યો તેને કહે છે કે ઈસુએ ઉત્તર આપ્યો કે
શું દિવસના 12 કલાક નથી? દિવસ જો કોઈ ચાલે તો તે જગતનો પ્રકાશ દેખે છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે.
તેણે એ વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે કે
આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારું જવાનો છું.
ત્યારે શિષ્યોએ તેને કહ્યું કે ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે
લાજરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો આપણે તેની પાસે જઈએ.
ત્યારે થોમા, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે
આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ.
હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલૂમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દાડા થઈ ચૂક્યા છે. હવે બેથનિયા યરૂશાલેમની નજીક એટલે ગાઉ 1 છેટે હતું. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે
પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કઈ માંગશે તે દેવ તને આપશે, એ હું જાણું છું.
ઈસુ તેને કહે છે કે
તારો ભાઈ પાછો ઉઠશે.
માર્થા તેને કહે છે કે
છેલ્લે ધાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે, એ હું જાણું છું.
ઈસુએ તેને કહ્યું કે
પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં. તું શું એવો વિશ્વાસ રાખે છે?
હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે, તે જ છે.
એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે એ સાંભળીને તે જલ્દીથી ઊઠીને તેની પાસે ગઈ. ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે એવું ધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેણે તેને પગે લાગીને કહ્યું કે
પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં.
ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિસાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું કે
તમે તેને ક્યાં મૂક્યો છે?
પ્રભુ, આવીને જો.
ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાયે કહ્યું કે
જેણે આંધળાની આંખો ઉઘાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?
તેથી ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો. તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે
પથ્થરને ખસેડો.
મરનારની બહેન માર્થા તેને કહે છે કે
પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દહાડા થયા.
ઈસુ તેને કહે છે કે
જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?
ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે
હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે એવું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે એવો વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.
એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું કે
લાઝરસ, બહાર આવ.
ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું,
એના બંધન છોડી નાખો અને તેને જવા દો.
આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. પણ તેઓમાંના કેટલાયક ફરોશીઓની પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તે તેઓને કહી સંભળાવ્યા. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે
આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સઘળા તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.
પણ તેઓમાંનો એક કાયાફા નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે
મને સમજતા નથી કે લોકની વતી એક માણસ મળીને આખી પ્રજા નાશ ન પામે, એ તમારે સારું લાભકારક છે.
આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મરશે. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યો નહીં, પણ ત્યાંથી રાનની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયો અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યો. હવે યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું અને પાસખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બાર ગામથી યરૂશાલેમ ગયા હતા. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઊભા ઊભા માહોમાહે પૂછવા લાગ્યા કે
તમને શું લાગે છે, શું પર્વમાં તે આવવાનું નથી?
હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે
તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેને ખબર આપવી, જેથી તેઓ તેને પકડે.